నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్ర మోసుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ
సమయసార్. భగవాన్ కుందకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృత చంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా పూజ్య గురుదేవના તે ઉપરના પ્રવચનો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 101 ચાલે છે. ગાથા 101 નો ગાથાર્થ, ટીકા અને ભાવાર્થ આપણે એ બધું કર્યું છે. હવે એમાં પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું એ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે અને વધારે આગળ અંશો કરીએ, વધુ આગળ અંશો કરીએ એ પહેલા મૂળ ગાથાનું પુનરાવર્તન કરીએ. ગાથા 101 એમાં એ વાત આવી કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. પહેલા અગાઉની ગાથામાં એમ આવ્યું કે અજ્ઞાની છે તે પરદ્રવ્યનો કરતા થાય છે, એટલે અજ્ઞાન અવસ્થામાં એને પરદ્રવ્યના કરતાપણાનો આરોપ આપ્યો. પણ અજ્ઞાન અવસ્થામાં પણ એ પરદ્રવ્યનો તો કરતા થતો જ નથી. અને પછી વધારે આગળ એ બધું સમજાવ્યું કે આત્મા પરદ્રવ્યનો કરતા થતો નથી, એટલે વ્યાપક ભાવથી પણ કરતા થતો નથી. આત્મા નિમિત્ત કરતા પણ થતો નથી. પરદ્રવ્યનું કાર્ય થાય તો એમાં એ નિમિત્ત કરતા પણ નથી. તો પછી નિમિત્ત કરતા તરીકે કોણ છે? તો આત્માના યોગ અને ઉપયોગને નિમિત્ત કરતા કયા. અને અજ્ઞાન અવસ્થામાં આત્માના એવા યોગ અને ઉપયોગને આત્માનું કાર્ય એટલે કે આત્માનું કર્મ કહેવામાં આવ્યું. પણ જ્ઞાનીની વાત હવે તો કરી કે જ્ઞાની શું છે, જ્ઞાની શું કરે છે, જ્ઞાની કેમ રહે છે? તો કે જ્ઞાની તો માત્ર જ્ઞાનનો જ કરતા છે. અને એ રીતે આપણને 101મી ગાથા કહેવામાં આવી. એમાં એમ કહ્યું કે આ જ્ઞાનાવરણ આદિ જે કર્મની પ્રકૃતિ છે, ચાર ઘાતી અને ચાર અઘાતી, કુલ 148 પ્રકૃતિ, એ પૂદગળ દ્રવ્યોના પરિણામ, એ બધા પૂદગળ દ્રવ્યોના પરિણામ છે. તેમને જે આત્મા કરતો નથી પરંતુ માત્ર જાણે જ છે તે જ્ઞાની છે. અને પછી એમાં દ્રષ્ટાંત આપ્યું કે ગોરસ વડે દૂધમાંથી દહીં થાય કે દૂધના બીજા પદાર્થો થાય તો એ દહીં થાય તો ખાટા અને બીજા થાય તો મીઠા પરિણામ થાય છે. તો એ થાય છે એને જોનાર પુરુષ એનો કરતા થતો નથી. ગોરસમાંથી એટલે દૂધમાંથી દહીં થાય તો કંઈ દહીંનું કરવાનું કાર્ય એને જોનાર પુરુષનું નથી. પુરુષ તો માત્ર એ થાય છે એનો જાણનારો છે, એનો જોનારો છે. એટલે એ જોવાની ક્રિયા, એ દર્શન થયું, એ જાણવું છે, એમાં એ જોનારનું વ્યાપવું છે, એમાં વ્યાપ્ત થઈને એને જાણે છે, જુએ છે, દર્શન કરે છે. પરંતુ એ જોનારો કંઈ પેલું દૂધમાંથી દહીં થાય છે એ કાર્યમાં વ્યાપતો નથી, એ પરિણામમાં વ્યાપતો નથી. એટલે જે દૂધમાંથી દહીં થવા રૂપે જે પર્યાય થઈ એ પરિણામ આવ્યું, એ કાર્ય થયું, એ કાર્યનો તો એ કરતા થતો નથી, માત્ર એને જોનાર છે. એટલે જોનાર છે તો એ જુએ છે, એ એનું જ્ઞાન છે, એટલે એવા જ્ઞાનમાં એ વ્યાપે છે. પરંતુ એ પેલી દૂધમાંથી દહીં થવાની ક્રિયા, એ કાર્ય, એ પરિણામ એમાં એ વ્યાપતો નથી. પૂતગળ દ્રવ્યના પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એ જાણે છે ત્યારે એ પોતે પોતાના જ્ઞાનમાં વ્યાપે છે, એમ નથી કે એ પરદ્રવ્યના પરિણામમાં વ્યાપે છે. આવી જ્ઞાનીની દશા હોય છે. અને એના ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે, હવે થોડા વધારે અંશ લઈએ. પાના નંબર 122 ઉપર અહીંયા કહે છે કે રાગનો જે કરતા થાય અને જડકર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. રાગનો જે કરતા થાય અને જડકર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પૂતગળની જે ક્રિયા થાય તે મારી નથી. અને આવો જેને ક્ષણે ક્ષણે વિવેક વર્તે છે તે જ્ઞાનીને જે સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે જ છે. તે જ્ઞાન સ્વતઃ પોતાથી સ્વપરને જાણતું પ્રગટ થયું છે. કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી. કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી એટલે સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે છે ત્યારે એને પેલા કર્મની અપેક્ષા નથી. કર્મની પર્યાય જે થઈ છે એની અપેક્ષા નથી. જાણવાવાળું જ્ઞાન એનું પોતાનું છે. બીજી રીતે કહીએ તો જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એમ નથી કે પેલા કર્મોનો ઉપશમ છે, ક્ષય થાય છે એટલે એને જ્ઞાન થાય છે, એને દર્શન થાય છે, એમ પણ નથી. એ પુરુષાર્થ એનો પોતાનો છે. એટલે બંને વાતને લક્ષમાં રાખીએ તો જ્ઞાની માત્ર જ્ઞાન કરે છે અને જ્ઞાનમાં એ વ્યાપે છે, પરંતુ પરદ્રવ્યમાં, પરદ્રવ્યના પરિણામમાં તો એ વ્યાપતો નથી. નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે દયાનો ભાવ છે તે શુભ રાગ છે, વિકાર છે. શુભ રાગ છે એટલે એને વિભાવ ભાવ કહીએ, અન્ય ભાવ કહીએ, અશુદ્ધ ભાવ કહીએ કે વિકાર કહીએ, ભલે શુભ ભાવ છે. કે દયાનો ભાવ છે તે શુભ રાગ છે, વિકાર છે. તે ભાવના કાળે જે સાતાવેદનીય કર્મ બંધાય તે જડની પર્યાય છે. આ તરફ શુભ ભાવ થાય છે એ શુભ રાગ છે, એટલે આશ્રવ થાય અને પછી બંધ પડે, એટલે પુણ્યનો બંધ પડે એ ભાવ બંધ છે. પણ સાથે એ વખતે જે કારમણ રજકણો જડ છે તે એકત્રિત થઈને, ભેગા થઈને, સ્કંદ બનીને જે સાતાવેદનીય કર્મ બંધાય એ જડકર્મ છે અને એ જડની પર્યાય છે. હવે જડકર્મ બંધાયું એમાં જે કાર્ય થયું એ બધું જડમાં થયું છે અને એ જડની પર્યાય થઈ છે, એટલે એ જડ દ્વારા જ થાય. એનો કરતા એ જડ કારમણે રજકણો જ હોય, બીજો કોઈ હોઈ શકે જ નહીં. અનુકંપાનો ભાવ અને આત્મા બંનેને જે એક માને છે એટલે કે દયાનો ભાવ જે આવ્યો તે જે શુભ ભાવ છે એ અને આત્મા એ બંનેને જે એક માને છે એવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિનો અનુકંપાનો ભાવ સાતાવેદનીય કર્મ જે પોતાથી બંધાય છે તેનો નિમિત્ત કરતા છે. સાતાવેદનીય કર્મ જળકર્મ, એ જળકર્મ તો એ પોતાથી બંધાયું એટલે જળથી બંધાયું છે. જળકર્મ છે એ ઉદગળથી બંધાયું છે. જળ એવા કાર્મણ્ય રજકણો એકત્રિત થયા, ભેગા થયા અને એ જે જળકર્મ બંધાયું તો એ બધું કાર્ય જળમાં થયું. એ જળની પર્યાય બદલાઈ, એમાં આત્મા તો કંઈ કરતો નથી. પરંતુ અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીને જે ભાવ થયો, અનુકંપાનો ભાવ, દયાનો ભાવ જે થયો, એ દયાનો ભાવ છે એ અનુકંપાનો ભાવ એ નિમિત્ત કરતા છે. સાતાવેદનીય કર્મ બંધાયું જે ખરેખર તો બંધાયું છે પોતાથી, પણ એ વખતે આ જે દયાનો અનુકંપાનો જે ભાવ છે જેને કારણે સાતાવેદનીય કર્મ બંધાય છે તે ભાવ તેમાં નિમિત્ત કરતા છે. જો નિમિત્ત કરતા છે તો ભલે રહ્યું, પણ નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત કરતા થઈ અને કંઈ એને બાંધે છે એમ નથી. નિમિત્ત કરતા છે એટલા માટે કહેવાય છે કે ઉચિત નિમિત્ત એ વખતે ઉપસ્થિત છે, હાજર છે. સાતાવેદનીય કર્મ બંધાયું છે એ જળ કર્મ છે, એ જળનું કાર્ય છે, જળમાં થયું છે, એનો કરતા એ જળ છે. આવું છે છતાં પણ એ વખતે જો નિમિત્તનું જ્ઞાન કરીએ તો શું નિમિત્ત હતું, તો નિમિત્ત તરીકે એ અનુકંપાનો ભાવ, દયાનો ભાવ કે જે અજ્ઞાની એમ માને છે કે મારો છે, એ ભાવ એમાં નિમિત્ત કરતા છે, એટલે કે એ નિમિત્ત હતું. પણ દયાના રાગથી પોતાનો જ્ઞાયક ભગવાન ભિન્ન છે. દયાનો ભાવ થયો એ શુભ ભાવ, એ શુભ રાગ, એનાથી પોતે ભગવાન આત્મા જુદો જ્ઞાયક છે. એવું ભેદ જ્ઞાન જેને પ્રગટ થયું છે એવો ધર્મી જીવ દયાના રાગને, એવો ધર્મી જીવ છે તે દયાના રાગને કરતો નથી, જાણે જ છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એ એમ માને છે કે એ દયાનો ભાવ પોતાનો છે, એ પોતે કરે છે, કે જે ભાવને કારણે સાતાવેદનીય જળકર્મ બંધાય છે એટલે કે એ જળકર્મમાં નિમિત્ત થાય છે. પણ જ્ઞાની છે એ તો એવા શુભ ભાવને પોતાથી જુદો ભિન્ન માને છે. જે ભાવને નિમિત્તે પેલું જળકર્મ બંધાય છે એ ભાવને જ પોતાથી ભિન્ન માને છે, પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે. અને જે શુભ ભાવ આવ્યો, જે અનુકંપાનો ભાવ આવ્યો, એ ભાવ પોતાથી જુદો છે, એને એની સાથે એટલે કે પોતાને ભગવાન આત્માને એ ભાવ સાથે કંઈ સંબંધ નથી, એ પોતાથી ભિન્ન છે. કેમ કે શુભ ભાવ, શુભ રાગ એ આત્માનું સ્વરૂપ નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ શુભ ભાવ થાય. અજ્ઞાનીને હજી ભેદ જ્ઞાન નથી, અજ્ઞાનીને હજી ખબર નથી, અજ્ઞાનીને મિથ્યાત્વ વર્તે છે. એટલે એની માન્યતા એવી છે કે જે શુભ ભાવ થયો છે તે મારો છે, અને એવા શુભ ભાવને એ પેલા સાતાવેદનીય કર્મમાં નિમિત્ત તરીકે માને છે. એ નિમિત્ત કરતા થાય છે, અને એ નિમિત્ત કરતા છે ત્યારે સાથે ને સાથે અજ્ઞાનીની દ્રષ્ટિનો વિચાર કરીએ તો એમ છે કે અજ્ઞાન અવસ્થામાં એના શુભ ભાવ છે એનો કરતા અજ્ઞાની થાય છે. અજ્ઞાન અવસ્થામાં એ શુભ ભાવ આપણે પહેલા સમજ્યા એ પ્રમાણે એના યોગ અને ઉપયોગ એનો એ અજ્ઞાની કરતા થાય છે. પણ જ્ઞાનીને તો બિલકુલ એમ નથી. જ્ઞાની તો એ ભાવને પોતાથી ભિન્ન જુદો માને છે. ધર્મી જીવ દયાના રાગને કરતો નથી, એનો એ કરતા થતો નથી, એને જાણે જ છે, માત્ર જાણે જ છે તો એ જ્ઞાની છે. પોતાને સ્વને અને રાગને એટલે પરને જાણતું સ્વ પર પ્રકાશક જ્ઞાન તેને એટલે આત્માને પોતાથી પ્રગટ થાય છે, અને એ જ્ઞાન પોતાનું છે, પોતાથી પ્રગટ થાય છે ત્યારે એ રાગ એ જ્ઞાનમાં નિમિત્ત છે. પણ એમ નથી કે રાગથી એને જ્ઞાન થાય છે. હવે બીજી રીતે આ વિચાર કરીએ કે જ્ઞાન જ્ઞાનીને થયું, રાગનું જ્ઞાન થયું, શુભરાગ આવ્યો તો એનું જ્ઞાન થયું, તો એ વખતે પણ એ જ્ઞાન જ્ઞાનીને પોતાથી થાય છે. જ્ઞાની જ્ઞાનની એ પર્યાયનો કરતા થાય છે ત્યારે એમાં એ રાગ છે માટે થાય છે એમ નથી. એ રાગ છે એ નિમિત્ત છે, રાગ છે તે નિમિત્ત છે, નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે જ્ઞાનીને જ્ઞાન થાય છે સ્વ પર પ્રકાશક, પોતાને પણ જાણે અને પરને એટલે શુભરાગ થયો છે તો એવા શુભરાગને પણ જાણે એવું જ્ઞાન જ્ઞાનીને પોતાથી થાય છે, અને ત્યારે એ વખતે એ પરને પ્રકાશે છે એટલે કે શુભભાવ આવ્યો છે એને પણ એ પ્રકાશે છે, તો એમાં એ શુભરાગ નિમિત્ત છે અને નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી. તો જે માત્ર જાણે છે એ જ્ઞાની છે, એને કરતો નથી. હવે આ બધી વાતને એક સાથે ગુરુદેવે અહીંયા સમજાવી છે, બહુ સરસ રીતે સમજવા જેવું છે. ગુરુદેવ કહે છે કે જુઓ, સર્વ તત્વ ભિન્ન ભિન્ન છે, સાતા વેદનીય કર્મ જે બંધાય છે તે જડ પૂતગળની પર્યાય છે, એ અજીવ તત્વ છે. આપણે નવ તત્વની અપેક્ષાથી વિચાર કરીએ તો શું થાય એ વાત અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવી છે. સાતા વેદનીય કર્મ જે જડ છે એ પૂતગળની પર્યાય છે, એ પૂતગળના પરિણામ છે, અને એનો કરતા એ એ પૂતગળ છે, એ અજીવ તત્વ છે. દયા દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ જીવનો છે, ક્ષણિક ભાવ છે, પર્યાયમાં એવો ભાવ થાય છે, એ વખતે પરનું લક્ષ્ય છે ત્યારે એવો એ ભાવ થાય છે, એ આશ્રવ તત્વ છે. ત્રીજી વાત, રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક તત્વ છે, તે જીવ તત્વ છે. અજીવ તત્વ, આશ્રવ તત્વ બે તત્વની વાત કરી, અને હવે જીવ તત્વની વાત કરે છે. તો જીવ તત્વ કેવું છે? તો કે એ પેલા આશ્રવથી પણ જુદું છે, બધી પર્યાયથી પણ જુદું છે, માત્ર ચેતન ભગવાન આત્મા જ્ઞાયક છે એ જ જીવ તત્વ છે. રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કરતા થાય છે. રાગથી જુદો ભગવાન આત્મા છે એવું જેને ભાન નથી, એવું જેને જ્ઞાન નથી, એવી જેની શ્રદ્ધા કે માન્યતા નથી, એ જે રાગ થયો છે એનો કરતા થાય છે. એટલે અજ્ઞાની છે તે રાગનો કરતા થાય છે. ખરેખર તો એ રાગથી ભિન્ન આત્માનું સ્વરૂપ છે, પણ એવું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને આત્માને અભિન્ન એક માનનાર મિથ્યાદ્રષ્ટિ મૂંડ જીવ છે. રાગને અને આત્માને જુદા જુદા નથી માનતો, એટલે ભિન્ન ભિન્ન નથી માનતો, એટલે અભિન્ન માને છે. રાગને અને આત્માને અભિન્ન એટલે જુદા જુદા નહીં, એક માને છે. એવા અભિન્ન એક માનનારને મિથ્યાદ્રષ્ટિ કહેવાય. એ મૂંડ છે, એ અજ્ઞાની છે. રાગ જુદી વસ્તુ છે, ભગવાન આત્મા જુદી વસ્તુ છે, એ બંનેને અભિન્ન માને તો એ મિથ્યાદ્રષ્ટિ છે. કેમ કે રાગ જુદી વસ્તુ છે, આત્માના સ્વરૂપમાં નથી, આત્માના સ્વભાવમાં નથી, આત્માને હંમેશા રાગ હોતો નથી. એ ક્યારેક થાય છે, કથંચિત છે, ક્ષણિક છે, પર્યાયમાં છે, અને એ સતત થતો નથી, એક ધારો પણ થતો નથી, અનુભૂતિના કાળે પણ રાગ થતો નથી. સિદ્ધ ભગવાનને રાગ હોતો નથી, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને પણ રાગ હોતો નથી. માટે એ રાગ કંઈ આત્માનું લક્ષણ નથી, આત્માનો સ્વભાવ નથી, આત્મામાં એ હોય નહીં, આત્માનો કોઈ ગુણ એવો નથી કે જે રાગ કરે. તેથી રાગ આત્માથી ભિન્ન છે, જુદો છે. આવી માન્યતા છે તે સત્ય છે. પણ જે રાગને આત્માથી જુદો નથી માનતો, એવો એ માનનારો એ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મૂંડ છે. રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાની, જેણે રાગને અને આત્માને એક માન્યા છે કે આ શુભભાવ છે, તે મારો છે, હું શુભભાવ રૂપે થયો છું, શુભભાવ મારો છે, એમ એ રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ. તે સમયે સાતાવેદનીય કર્મ જે બંધાય તેમાં નિમિત્ત હોય છે. તેથી અજ્ઞાનીના તે શુભરાગને પેલું જળ કર્મ બંધાય છે એમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. શુભરાગ છે એને અજ્ઞાની પોતાનો માને છે, અને એ શુભરાગને જ્યારે અજ્ઞાની પોતાનો માને છે તે સમયે એ શુભરાગ સાતાવેદનીય જળ કર્મ બંધાયું તેમાં નિમિત્ત કહેવાય છે, અથવા તો નિમિત્ત કરતા કહેવાય છે. જ્ઞાનીને તો શુભરાગ છે તે પોતાથી તદ્દન ભિન્ન છે, એટલે એને માટે એ પ્રશ્ન નથી. અજ્ઞાનીની વાત લીધી કે જે અજ્ઞાનીને શુભરાગ પોતાનો લાગે છે, શુભરાગને પોતાનો માને છે, એને માટે એને જે શુભરાગ પોતાનો માન્યો ત્યારે એને આશ્રવ થયા અને ભાવબંધ થયા, અને એના નિમિત્તે જળ કર્મ સાતાવેદનીય બંધાય છે. હવે જળ કર્મ સાતાવેદનીય જે બંધાયું એનો કરતા તો એ જળ પૂદગળ પરમાણુ છે, પણ એ વખતે નિમિત્ત શું છે તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય કે એ અજ્ઞાનીનો શુભરાગ છે એ એમાં નિમિત્ત છે, અથવા તો એને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે. જ્ઞાની છે એને પોતાનું સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે. જેવો ભગવાન આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવને એ જાણે છે, અનુભવે છે, એટલે જ્ઞાનીની દ્રષ્ટિ તો સ્વભાવ તરફ થઈ છે. કર્મબંધ અજીવ તત્વ છે, રાગ આશ્રવ તત્વ છે, અને પોતે એનાથી ભિન્ન જ્ઞાયક તત્વ છે. જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એટલે પછી એ પોતે પેલા કર્મ બંધાય છે, જળ કર્મ જે અજીવ તત્વ છે એનાથી જુદો છે. જે રાગ છે કે જેને આશ્રવ તત્વ આપણે કહીએ છીએ તે આશ્રવ તત્વથી પણ પોતે જુદો છે, પોતે જ્ઞાયક તત્વ છે એમ એને ભેદ જ્ઞાન પ્રગટ હોવાથી એ જ્ઞાની સર્વને ભિન્ન ભિન્ન જાણે છે. ક્યાંય એ કોઈ સાથે એકરૂપતા કરતો નથી કે ક્યાંય એ કરતા થતો નથી, પોતાથી ભિન્ન જાણે છે. નવે તત્વમાં જીવ તત્વ ખરેખર બધાથી જુદું છે, બીજા તત્વ એ એનાથી ભિન્ન છે, જુદા છે, એ પર્યાય છે અને એ પર્યાયથી ભગવાન આત્મા પોતે જુદો છે એવું જ્ઞાનીને સ્પષ્ટ હોય છે. તેથી એ આશ્રવ હોય તો એવા આશ્રવનો શુભ ભાવનો જ્ઞાની કરતા થતો નથી, એવા શુભરા સાથે એને એકત્વ નથી, પણ એ માત્ર એને જાણવા વાળો જ્ઞાતા જ છે અને તેના જ્ઞાનમાં રાગ અને જળ કર્મની પર્યાય નિમિત્ત થાય છે. તેના જ્ઞાનમાં રાગ જણાય છે, દેખાય છે, એટલે એમ કહેવાય કે એ નિમિત્ત છે, નિમિત્ત કંઈ કરતું નથી. તેના જ્ઞાનમાં જે જળ કર્મ બંધાયું, સાતા વેદનીય કર્મ બંધાયું છે એ એને જણાય છે એટલે એને નિમિત્ત કહ્યું, પણ એ જળ કર્મ કંઈ કરતું નથી. એ જળ કર્મ બંધાયું છે અને એ કંઈ એને જ્ઞાન કરાવે છે કે પેલો શુભરાગ થયો છે, એ કંઈ જીવને જ્ઞાન કરાવે છે એમ નથી. જ્ઞાની પોતે જ્ઞાતા છે, એનું જ્ઞાન કરવું એ સ્વભાવ છે, એ એનું કાર્ય છે, એનો એ કરતા છે. એટલે એ વખતે નિમિત્ત શું હતું એ જણાવવા માટે એમ કહેવામાં આવે કે જ્ઞાનીને જ્યારે શુભરાગ આવ્યો છે તો એ શુભરાગને પોતાથી તદ્દન ભિન્ન જ્ઞાનમાં જાણે છે, એ વખતે એ શુભરાગ નિમિત્ત છે, અથવા તો એ જળકર્મ બંધાય છે એને જો જ્ઞાની જાણે છે તો એ જળકર્મ નિમિત્ત છે, નિમિત્ત કંઈ કરતું નથી. જ્ઞાનીના જ્ઞાનમાં એ નિમિત્ત છે. જ્ઞાનીને જ્ઞાન પોતાથી થાય છે, એ પોતાનું કાર્ય છે, એ પોતે ઉપાદાન છે, અને એ વખતે હાજર રહેલ રાગ કે કર્મ જેનું એ જ્ઞાન કરે છે તે જ્ઞાનમાં નિમિત્ત છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ વાતને બરાબર સમજીએ એટલે સ્વરૂપ તરફ દ્રષ્ટિ સહેલાઈથી થાય છે કે હું કંઈ કરતો નથી, હું એટલે ભગવાન આત્મા પરના કાર્યો તો કરતો નથી, પણ પરના કાર્યો થાય એમાં નિમિત્ત પણ નથી. જો હું અજ્ઞાન અવસ્થામાં છું, હું રાગ કરું છું, તો મારો રાગ એ પરના કાર્યમાં નિમિત્ત કહેવાય, પણ હું તો એમાં નિમિત્ત પણ થતો નથી, અને વ્યાપક ભાવે તો હું પરદ્રવ્યમાં ક્યારેય પહોંચતો નથી, એટલે હું પરનો કે પરભાવનો પણ ખરેખર તો કરતા નથી. જે વિભાવ ભાવનો કરતા છે તે તો અજ્ઞાની છે. હું તો ભગવાન આત્મા જ્ઞાયક નાયક ત્રિકાળ જેવું મારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવો જ છું, તો પછી એ વિકારી ભાવનો, વિભાવ ભાવનો, અન્ય ભાવનો, અશુદ્ધ ભાવનો, શુભાશુભ ભાવનો હું ક્યાંથી કરતા થઉં? હું તો મારા શુદ્ધ સ્વભાવ ભાવનો જ કરતા છું. આવું તાત્પર્ય આપણને સમજાય છે અને જેના દ્વારા બધેથી વૃત્તિ સંક્ષેપી લઈને આ જીવ સ્વ તરફ વળે છે, એ સ્વનું લક્ષ કરે છે, પોતાના સ્વભાવ ભાવને વધારે દ્રઢ કરે છે, એનું લક્ષ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ વાળીને, ધ્રુવનું લક્ષ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળીને પોતે પોતાનો અનુભવ કરે છે, સ્વાનુભૂતિ કરે છે, સ્વનો અનુભવ કરે છે, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે અને પછી એની શ્રદ્ધા પણ સમ્યક થાય છે અને એને એમ થતાં અનંતાનુબંધી કસાય જાય છે. ગુરુદેવ કહે છે કે હવે આચાર્ય દેવે ગજબ વાત કરી છે. 32-33મી ગાથામાં 16 બોલ હતા, અહીં એ 16 બોલ ઉપરાંત કર્મના 8 બોલ વધારે છે એટલે 24 બોલ છે. અને શાંતિથી સમજવું, કેમ કે પહેલા આ જ્ઞાનની વાત કરી, જ્ઞાનાવરણીયની વાત કરી, એ દર એ જગ્યાએ પછી દર્શનાવરણીને મૂકવું, એમ 8-8 કર્મને મૂકવા અને બાકી બીજા જે 16 બોલ કયા છે એ બધાને પણ મૂકવા અને આ વાતને બરાબર સમજવી. એટલે કે જ્ઞાનાવરણ પદ પલટીને ત્યાં કર્મસૂત્રનું, કર્મની ગાથાનું વિભાગ પાડીને કથન કરવાથી, એટલે કે દર્શનાવરણ મૂકીને ફરીથી વિચાર કરવાથી, વેદનીય મૂકીને વિચાર કરવો, મૌનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ બધા સૂત્રો મૂકી અને વિચાર કરવો, અને એ જ રીતે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, સ્તોત્ર, ચક્ષુ, ગ્રાણ, રસના અને સ્પર્શના 16 સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને એ નો ઉપદેશ પણ કરવો, એને વિચારવા. દર્શનાવરણીયની અહીંયા થોડીક વાત કરી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે દર્શનાવરણીય નામની એક જળ કર્મની પ્રકૃતિ છે. 4 ગાતી કર્મમાં જ્ઞાનાવરણીય, પછી દર્શનાવરણીય, એ દર્શનાવરણીય નામની એક જળ કર્મની પ્રકૃતિ છે. પરમાણુમાં તે સમયે તે પ્રકૃતિ થવાની યોગ્યતાથી તે પર્યાય થઈ છે. પરમાણુ કયા? કારમણે રજકણો છે તે. એ કારમણે રજકણોની એ સમયની એવી યોગ્યતા છે એટલે એ સ્કંદ રૂપે થઈ અને એ પ્રકારના પરમાણુઓ ભેગા થાય અને દર્શનાવરણીય કર્મ બંધાય. દર્શનાવરણીય કર્મ બંધાય છે ત્યારે એ પ્રકારના કારમણે રજકણો એકત્રિત થાય, ભેગા થાય અને એવી પ્રકૃતિ, દર્શનાવરણીયની પ્રકૃતિ કર્મરૂપે બંધાય છે. એ સમયે એ કારમણે રજકણોની એવી યોગ્યતા છે એટલે એ બંધાય છે. એ તો જડ છે, એ કંઈ જાણતા નથી, એ કંઈ જાણતા નથી સામે નિમિત્ત શું છે એ કંઈ જાણતા નથી. એ બંધાવવું અને છૂટવું એ જળનો સ્વભાવ છે. એ કારમણે રજકણોનું બંધાવવું અને છૂટવું, જુદા પડવું એ તો એમનું કાર્ય છે, એ એમનો સ્વભાવ છે એટલે એ બંધાય છે. એ સમયે જેવી યોગ્યતા છે એ પ્રમાણે એવું કાર્ય થાય છે અને એ કાર્ય એમનું છે, એ પૂતગળનું કાર્ય છે એટલે એવી પર્યાય થાય છે. તે સમયે દર્શન દોષ પોતામાં ઉત્પન્ન કરી તેનો જે કરતા થાય છે તે દર્શન દોષ અને આત્માને એક માને છે. તે દર્શન દોષ દર્શનાવરણીય કર્મના બંધમાં નિમિત્ત કરતા કહેવામાં આવે છે. અગાઉ જેમ આપણે વાત કરી એ પ્રમાણે આ જ્યારે જળ કર્મ બંધાય છે તે સમયે દર્શન દોષ પોતાનામાં, એટલે જીવ પોતાની અંદર એ અજ્ઞાનને કારણે એમ માને છે તેથી દર્શન દોષ થાય છે. દર્શન દોષ જે છે એ જીવ પોતે કરે છે. દર્શનના બે અર્થ આપણે અહીંયા લઈએ, એક તો એ કે સામાન્ય અવલોકન અને બીજો છે તે શ્રદ્ધા. એટલે એવી રીતે જેમ છે તેવું સામાન્ય અવલોકન, પોતે જેવો છે તેવો પોતાનો પ્રતિભાસ નહીં કરતા એને દર્શન દોષ થાય. અને પોતે અન્ય રૂપ પોતાનું દર્શન કરે, પોતાને માને, પોતાને જુએ એમ એને દર્શન દોષ થાય. અને શ્રદ્ધાની રીતે લઈએ તો ઊંધી શ્રદ્ધા કરે છે એમ દર્શન દોષ થાય. એટલે એવો દર્શન દોષ જીવ પોતે પોતાનામાં ઉત્પન્ન કરે, ઉત્પન્ન કરે એટલે એ એમ માન્યતા કરે, પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવથી ચ્યુત થઈને બહારનું લક્ષ્ય કરે છે ત્યારે એને એવો દર્શન દોષ પોતામાં ઉત્પન્ન થાય. અને થાય ત્યારે પાછો એને દર્શન દોષ તરીકે, દોષ તરીકે નહીં માનતા, એનો એ કરતા થાય કે હું છું, એ મારું છે એમ. પોતાની માન્યતા, ખોટી ઊંધી માન્યતાને પોતે કરનારો છે, એમ જ જાણનારો છે, એમ જ એનો દર્શન દોષ રહે છે, એટલે એનો એ કરતા થાય છે તે દર્શન દોષ, જેનો એ અજ્ઞાની કરતા થયો છે તે દર્શન દોષ, અને આત્મા, પોતાનો આત્મા, એને એ અજ્ઞાની એક માને છે. આવું જ્યારે એ દર્શન દોષ સાથે અજ્ઞાનીનું એકપણું માનવું છે, ત્યારે એ પેલા દર્શન દોષના નિમિત્તથી એ દર્શનાવરણીય કર્મ બંધાય છે, અથવા તો એમ કહેવાય કે દર્શનાવરણીય કર્મ બંધાય છે, એમાં નિમિત્ત કરતા તરીકે એ દર્શન દોષ છે, અને એ દર્શન દોષ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનના કારણે છે. ધર્મી જીવ સાત તત્વને ભિન્ન ભિન્ન જાણે છે. અજીવ, આશ્રવ અને આત્મા ત્રણેને ભિન્ન ભિન્ન જાણે છે. અહીં ત્રણની મુખ્ય વાત છે, બાકી તો સાત તત્વ કહો કે નવ તત્વ, એ બધાની વાત તો એમ જ છે. એટલે અહીંયા ત્રણની મુખ્ય વાત કરી અને ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનીને રાગ અને પરથી હું ભિન્ન જ્ઞાયક તત્વ છું. જીવ તત્વ એટલે શું? જીવ તત્વ એટલે શું? કે હું ચેતન ભગવાન આત્મા છું, જ્ઞાયક છું. અને જ્ઞાયક કેવો? કે બીજા બધાથી જુદો, ભિન્ન. બીજામાં શું આવે? તો પરદ્રવ્ય આવે અને ભાવ આવે, શુભ ભાવ, અશુભ ભાવ, એ બધા આવે. એટલે અહીંયા રાગને લીધો, શુભ ભાવને લીધો, શુભ ભાવને લઈ અને સમજાવે છે કે જ્ઞાનીને રાગ અને બીજા પર પદાર્થો, એનાથી ભિન્નપણું એના જ્ઞાનમાં જણાય છે. જ્ઞાની રાગને અને પર પદાર્થોને પોતાથી ભિન્ન જાણે છે, એમ જ એ જ્ઞાન કરે છે. પોતે એનાથી જુદો ભિન્ન જ્ઞાયક તત્વ છે, એવું એને ભેદ જ્ઞાન છે. રાગ અને પર એ આ જીવ તત્વથી જુદા અજીવ પદાર્થ છે, અને તે હું નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું જીવ તત્વ છું, તો હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું ચેતન છું. આવા જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાન પરિણામમાં રાગ અને દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, હું એ પરથી જુદો છું. અને આવા જ્ઞાતા દ્રષ્ટાના જ્ઞાન પરિણામમાં, જ્ઞાન પરિણામન થાય છે તો એમાં શું છે કે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. અને એ વખતે આવેલો જે શુભરાગ છે એને પણ જ્ઞાની જાણે છે. એટલે એ શુભરાગ ને એ જાણવા વાળો જ્ઞાની એને જાણે છે, તો એમાં એ શુભરાગ છે તે, અને જે દર્શનાવરણીય કર્મ બંધાય છે તે એના જ્ઞાનમાં નિમિત્ત છે, એ જાણે છે તેમાં નિમિત્ત છે. આગળ પણ અહીંયા કહે છે, વેદનીય કર્મની વાત લઈએ આપણે, પારા નંબર 124 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે વેદનીય કર્મની જળ પ્રકૃતિનો કર્તા એ જળ કર્મ છે. સાતા વેદનીય કર્મ બંધાય તે પ્રકારના પરમાણુઓની તે સમયની યોગ્યતા છે, એટલે તત્કાલીન યોગ્યતા છે. અને તે વખતે તેવી પર્યાય થવાનો, એવા પરિણામ થવાનો એ કાળ છે, એટલે એવી પર્યાયની ઉત્પત્તિ થાય છે. વેદનીય કર્મની જળ પ્રકૃતિનો કર્તા તો જળ કર્મ પોતે જ છે, એ કારણે રજકણો પોતે જ સ્વયં એ કાર્ય કરે છે, એના કર્તા છે. એટલે સાતા વેદનીય કર્મ બંધાય તે પરમાણુની તત્કાલીન યોગ્યતા અને ઉત્પત્તિનો કાળ છે. ત્યારે તે કાળે એ પરમાણુઓ એવા જ, એ જ પ્રકારના, એવી યોગ્યતા છે, એટલે એ ભેગા થઈ અને જળ કર્મની પ્રકૃતિ બંધાઈ, સાતા વેદનીય કર્મની પ્રકૃતિ બંધાઈ. શુભરાગ થયો માટે સાતા વેદનીય કર્મ બંધાયું છે એમ નથી. શુભરાગ થયો માટે સાતા વેદનીય કર્મ બંધાયું છે એમ નથી. આપણને એવું શીખવાડવામાં આવે છે કે અહીંયા શુભરાગ થાય તો સાતા વેદનીય કર્મ બંધાય, આપણે એવું કહીએ છીએ. પણ અહીંયા તો સૂક્ષ્મતાથી વાત ચાલે છે, કર્તા કર્મ અધિકાર છે, એટલા માટે સાતા વેદનીય કર્મ બંધાયું એને બાંધનાર શુભરાગ છે એમ નથી કે જીવ છે એમ પણ નથી. પણ સાતા વેદનીય કર્મ બંધાયું છે તો એ વખતે શુભરાગ છે તે નિમિત્ત છે, બાકી જે સાતા વેદનીય જળ કર્મ બંધાયું એ તો એના પોતાના કારણે એ પરમાણુની એ સમયની યોગ્યતા છે. એમાં શુભરાગ છે તે નિમિત્ત છે, પણ આત્મા તો એમાં નિમિત્ત પણ નથી. શુભરાગ થયો છે તે સાતા વેદનીય જળ કર્મ બંધાયું એમાં નિમિત્ત કરતા કહેવાય છે. નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત કંઈ એને બાંધતું નથી, પણ છતાંય એને નિમિત્ત કરતા કહીએ છીએ. એટલે કે એ વખતે શું નિમિત્ત હાજર હતું એટલું આપણે વ્યવહારથી જાણીએ છીએ. પણ એ વખતે આત્માએ એ સાતા વેદનીય કર્મ બાંધ્યું છે એમ કંઈ આત્મા એનો કરતા થતો નથી. વ્યાપ વ્યાપક ભાવથી પણ કરતા થતો નથી અને નિમિત્ત તરીકે પણ એનો કરતા થતો નથી. માત્ર એ શુભરાગ જે છે એ શુભરાગનો એ અજ્ઞાન અવસ્થામાં આત્મા કરતા થાય છે, અને જે શુભરાગ છે તે સાતા વેદનીય જે કર્મ બંધાયું એમાં એ નિમિત્ત છે અથવા તો નિમિત્ત કરતા છે. પણ શુભરાગથી કંઈ કર્મ બંધાયું છે એમ નથી. શુભરાગ થયો માટે સાતા વેદનીય કર્મ બંધાયું છે એમ નથી. કેમ કે એ જળ કર્મ એના કારણે એ સમયે એમની એ વખતની તત્કાલીન યોગ્યતાને કારણે બંધાય છે. એ એમનો કાળ છે, એ કાળે એ વખતની એવી યોગ્યતા છે માટે બંધાય છે. હવે જ્ઞાનીની વાતનો વિચાર કરીએ તો તે કાળે જ્ઞાની રાગ અને કર્મથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાનીને જે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેમાં શુભરાગ અને સાતા વેદનીય કર્મ ને એ જાણે તો એના એ જાણવામાં એના એ જ્ઞાનમાં એ સાતા વેદનીય કર્મ અને એ રાગ બંને નિમિત્ત કહેવાય. એ બેમાંથી એક પણ કંઈ જ્ઞાનીને જ્ઞાન કરાવતા નથી. જ્ઞાનીને જ્ઞાન થાય છે એમાં સાતા વેદનીય કર્મ નિમિત્ત છે, એટલે એમ નથી કે સાતા વેદનીય કર્મ જ્ઞાનીને જ્ઞાન કરાવે છે એવો કોઈ એમાં અર્થ નથી. કે પછી શુભ રાગ છે એ જ્ઞાનીને જ્ઞાન કરાવે છે એમ નથી. જ્ઞાની જ્ઞાન કરે છે એ એનો સ્વભાવ છે, માટે એ જ્ઞાન કરે છે. અને એવું જે જ્ઞાન થાય છે કે જેમાં એને સાતા વેદનીય કર્મ અને શુભરાગ જણાય છે તો તે વખતે ઉપચારથી વ્યવહારથી એમ કહેવામાં આવે કે શુભરાગ છે અથવા તો સાતા વેદનીય કર્મ છે, તે જ્ઞાનીની તે સમયની જ્ઞાનની પર્યાયમાં એટલે જ્ઞાન થવામાં નિમિત્ત છે. બીજી રીતે અસાતા વેદનીયની વાત સમજીએ તો કે પરને દુઃખ દેવાનો જે ભાવ થયો, બીજાને દુઃખ પહોંચાડવાનો જે ભાવ થયો કે હું આને આમ કરું, હું એને મારું, હું એને પીટું, એવો જે ભાવ થાય, એમ પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવ અશુભ ભાવ જેને કારણે પાપનો બંધ પડે એવો એ ભાવ, એ પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવના નિમિત્તે અસાતા વેદનીય કર્મ બંધાય છે. એવો ભાવ થાય એટલે ભાવને લીધે થઈને આશ્રવ અને ભાવ બંધ થાય અને એના નિમિત્તે જળ એવા અસાતા વેદનીય કર્મ બંધાય છે. એટલે નિમિત્ત શું થયું? એ ભાવ છે તે નિમિત્ત થયું. શેમાં નિમિત્ત થયું? તો કે અસાતા વેદનીય જળ કર્મ બંધાયું તેમાં નિમિત્ત થયું. નિમિત્ત કાંઈ કરતું નથી, બંધાયું એમાં કર્યું કોણે? એ અસાતા વેદનીય રૂપે બંધાઈ શકે તેવા કારમણે રજકણોએ એ સમયે એમની એવી યોગ્યતાને કારણે ભેગા થઈ બંધાઈ સ્કંદ બની અને એ અસાતા વેદનીય નામનું કર્મ બંધાયું. એ રૂપે એ બંધાયા, એ રૂપે એ થયા, એ કાર્ય એમનું, એ પરિણામ એમનું. પણ એ વખતે સામે જે બીજાને દુઃખ દેવાનો, પરને દુઃખી કરવાનો જે ભાવ હતો, એ ભાવ એમાં નિમિત્ત છે એમ કહેવાય. તે ભાવ આશ્રવ છે. આશ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાની. અજ્ઞાની આશ્રવને અને આત્માને એક માને. આશ્રવ અને આત્મા એક નથી. આત્મા તો ચેતન ભગવાન, આત્મા જીવ, અને આશ્રવ એ બીજું તત્વ. જીવ તત્વ અને આશ્રવ તત્વ બંને જુદા છે, ભિન્ન છે. જો એમ ન હોય તો પછી નવતત્વ રૂપે રહી શકે નહીં. આશ્રવ તત્વ અને જીવ તત્વ એક થઈ જાય તો પછી નવતત્વ રૂપે રહે નહીં. એટલે આશ્રવ તત્વ જુદું છે તો જુદું જ રહે છે. આશ્રવ તત્વ શું છે? ભાવ છે. એ બીજાને દુઃખ પહોંચાડવાનો જે ભાવ છે, એ કે જેના નિમિત્તે અસાતા વેદનીય જળકર્મ બંધાય છે, એ ભાવ અહીંયા તો લીધો છે. તો એ ભાવની વાત કરતા કહ્યું કે એ આશ્રવ છે. કોઈ પણ ભાવ હોય, શુભ ભાવ હોય તો શુભ ભાવ, પણ એ આશ્રવ છે. જેને નિમિત્તે એ જળકર્મો બંધાય છે, એ ભાવ આશ્રવ છે. અને એ આશ્રવને જો કોઈ એમ માને કે એ જીવ છે, એટલે જીવને અને આશ્રવને, ભગવાન આત્માને અને આશ્રવને જો એક માને તો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એ બંને એક થઈ શકે નહીં. જો એ બંને એક થાય તો નવતત્વ તરીકે રહે નહીં, નવતત્વ તરીકે સિદ્ધ થાય નહીં. ભગવાનના જ્ઞાનમાં, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં નવતત્વ તરીકે જ છે. એટલે એમાં આશ્રવ તત્વ અને જીવ તત્વ એ એક બને એમ બને નહીં. એટલે આશ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાનીના પરિણામ અસાતા વેદનીયના બંધમાં નિમિત્ત છે. અસાતા વેદનીય કર્મ બંધાય એમાં એના પરિણામ કેવા પરિણામ? એવા ભાવરૂપે પરિણામ જે છે તે નિમિત્ત છે. ઘણું સ્પષ્ટ કર્યું છે. કર્મની તો ખૂબ સ્પષ્ટતા કરી દીધી છે. જ્ઞાની વિશેની અને અજ્ઞાની વિશેની પણ ઘણી સ્પષ્ટતા કરી છે. કર્તા કર્મ અધિકારની અંદર પણ આટલી બધી સ્પષ્ટતા જ્ઞાની વિશેની કરવામાં આવી છે. બહુ અદ્ભુત વાત છે. આગળ પણ આ વાતને બહુ સરસ રીતે સમજાવી છે. પાના નંબર 125 ઉપર અહીંયા કહ્યું છે, પ્રશ્ન લીધો છે કે તો શું ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહીં, એવો એક પ્રશ્ન લીધો છે. કેમ કે એની અગાઉ જે આગળ વાત આવી કે અગ્નિથી પાણીનું થયું અને કુંભારે ઘડો કર્યો એમ માનનાર મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે તેઓ રાગ અને પરદ્રવ્યને પોતાથી એકપણે માને છે, એવી વાત ગુરુદેવે કરી. એટલે પ્રશ્ન કર્યો, કેમ કે પરદ્રવ્યના કર્તાપણાની વાત મૂકીને, એટલે પ્રશ્ન કર્યો કે બે દ્રવ્ય જુદા છે અને છતાં પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે, એટલે અગ્નિથી પાણી ઊનું થાય અથવા તો કુંભાર ઘડો બનાવે એવી માન્યતા કરવામાં આવે તો એ મિથ્યાત્વ છે. એવું માનનાર મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. એટલે કે એ રાગને અને પરદ્રવ્યને એકપણે માને છે, એવી વાત કરી. એટલે પ્રશ્ન કર્યો તો શું ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહીં. ગુરુદેવે કહ્યું કે ભાઈ, ગરમ પાણીમાં ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે એમ નથી. ગરમ પાણી એ જુદી વસ્તુ છે, ચોખા જુદી વસ્તુ છે. તે ચોખા પોતાથી પાકે છે. પેરું દ્રવ્ય જુદું, પાણી છે તે જ દ્રવ્ય જુદું છે, ચોખા પણ દ્રવ્ય જુદું છે. ચોખાની પાકેલી અવસ્થા એ ચોખા દ્વારા પોતાથી થઈ છે. પાણીથી એ થઈ છે એ વાત ત્રણ કાળમાં નથી. જો ફરી ફરીને વાંચવું અને સિદ્ધાંતને લાગુ પાડવો એટલે બહુ સહેલાઈથી સમજાઈ જશે. જેને અભ્યાસ નથી એને આ વાત નહીં પકડાય. જે એકાગ્રતાપૂર્વક આ વાતને વિચારતો નથી એને આ વાત નહીં સમજાય. સ્વાધ્યાયમાં પુસ્તક ખોલ્યા વગર જે સ્વાધ્યાય કરે છે એને તો આ વાત બિલકુલ સમજાવવાની નથી. પુસ્તક વિના સ્વાધ્યાય થાય નહીં, પુસ્તક વિના કંઈ થતું નથી. માત્ર શ્રવણ ભક્તિ કરવાથી જ્ઞાન થતું નથી. શ્રવણ ભક્તિ એટલે સાંભળવું, સાંભળવાથી કંઈ ન થાય. સાથે એની દ્રષ્ટિ પણ ત્યાં હોવી જોઈએ, એનો વિચાર પણ ત્યાં હોવો જોઈએ. કાનથી સાંભળે છે એટલું ચાલશે નહીં. એટલે પુસ્તક રાખી અને આ વાતને સમજે, વિચારે, મંથન ચિંતન કરે તો એ વાત પકડાય. નહીંતર તો અડધું પડધું સાંભળે, અડધું ન સાંભળે એમાં કંઈ સ્વાધ્યાય થતો નથી. અત્યારે તો આપણે *6 દબાવીને મ્યુટ પણ કરતા નથી, કેમ કે પ્રેઝન્ટેશન મોડમાં છે. એટલે આપણે ગમે તે કરીએ, ઘરમાં અવાજ પણ થતા હોય, કંઈ પણ ચાલતું હોય, અને પછી આપણે અડધું સાંભળીએ, અડધું ન સાંભળીએ, અને પછી કહીએ કે સમજણ પડતી નથી, ગુરુદેવની વાતમાં સમજાતું નથી, વાત વ્યસ્તી નથી. પણ પ્રભુ એમ જ થાય ને, આટલું આટલું ગુરુદેવ સમજાવે પણ આપણે કોન્સન્ટ્રેશન ન રાખીએ, એકાગ્રતા ના કરીએ. પુસ્તક રાખ્યા વિના સ્વાધ્યાય કરીએ તો પછી સ્વાધ્યાય ક્યાંથી થાય? એવા થીગડા મારવાનો કોઈ અર્થ નથી. જીવન મળ્યું છે તે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પ્રગટ કરવા માટે મળ્યું છે. પોતાનો ત્રિકાળ નાયક 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 ભગવાન જે આનંદનો દરિયો છે, સુખનો સાગર છે, એને અનુભવવા માટે મળ્યું છે. અને અત્યારે બધી અનુકૂળતાઓ છે, ત્યારે જો એવો અનુભવ નહીં કરીએ, સ્વની અનુભૂતિ નહીં કરીએ, તો પછી ક્યારે કરીશું? સ્વાનુભૂતિનો પુરુષાર્થ જીવે કરવો છે તો સાથે દ્રવ્યશ્રુતનો અભ્યાસ જરૂરી છે. જેમ છે તેમ આત્માને જાણશું નહીં તો પછી સ્વાનુભૂતિ થશે કઈ રીતે? એટલે પુસ્તક ખોલી અને બરાબર સ્વાધ્યાય કરવો જોઈએ. જો અત્યાર સુધી એમ ન થતું હોય તો હજી જાગ્યા ત્યારથી સવાર હવેથી પુસ્તક સાથે રાખવાનો. પુસ્તક સાથે રાખ્યા વિના માત્ર સાંભળીએ એ વાત બરાબર નથી. પુસ્તક નથી, સમયસાર નથી, પ્રવચન રત્નાકર નથી, તો કોઈ ચિંતાની વાત નથી. તત્વધારા.com ઉપર બધા જ પુસ્તકો છે. આત્મધર્મ.com પર પણ પુસ્તકો બધા છે. પુસ્તકને પ્રાપ્ત કરવું કોઈ મોટી વાત નથી. એટલે પુસ્તક વસાવવું અથવા તો કોમ્પ્યુટરમાંથી વાંચવું ગમે તે રીતે હોય, પરંતુ સાથે પુસ્તક રાખીને જ સ્વાધ્યાય થાય તો જ આ વાત સમજાશે. નહીંતર આ ગરમ પાણી ને ચોખાની વાત જે છે એ બેસશે નહીં. શું કહે છે અહીંયા કે ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહીં? ગુરુદેવ ઉત્તર આપ્યો છે. ગુરુદેવે બહુ સરસ રીતે ઉત્તર આપ્યો છે. કહે છે કે ભાઈ, ગરમ પાણીમાં ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે એમ નથી. એ ચોખા પાકે છે એટલે ચોખાની પર્યાય બદલાય છે. પર્યાય એટલે અવસ્થા. ચોખાની પર્યાય બદલાય એ ચોખાને કારણે બદલાય. ચોખાનો સ્વભાવ એવો છે એટલે એ પર્યાય બદલાય. ચોખા પાકી શકે એની પર્યાય બદલાઈ શકે એવો ચોખાનો સ્વભાવ છે એટલે એ પર્યાય બદલાય છે. અને એ બદલાય છે એ કાર્ય એ ચોખાનું પોતાનું છે, બીજો એમાં કંઈ કરતો નથી. ઉપાદાન એનું છે. એટલે એ વખતે ચોખા પાકે છે ત્યારે શું હાજરમાં હતું એને ઉચિત નિમિત્ત કહેવામાં આવે. પણ એ ઉચિત નિમિત્ત કંઈ કરે છે કે એ કરતા થઈને ચોખાને પકવે છે એમ તો બિલકુલ વાત નથી. એટલા માટે ગરમ પાણીથી ચોખા પાકે છે એમ કહેવું એ વ્યવહાર છે, ઉપચાર છે. ખરેખર ચોખા ગરમ પાણીથી નથી પાકતા, પણ ચોખા પોતાની યોગ્યતાથી પોતાના ઉપાદાન કારણને લીધે એ પર્યાય બદલાય છે માટે પાકે છે. ચોખા પોતાથી પાકે છે. ચોખાની પાકેલી અવસ્થા પોતાથી થઈ છે. ચોખા ભાત થાય છે, રંધાય એટલે આપણે ભાત કહીએ, તો એ પોતાથી થયા છે. પાણીથી થયા છે એમ નથી. પાણીથી થાય છે એ વાત ત્રણ કાળમાં નથી, એટલે કે ક્યારેય થઈ શકે જ નહીં. પાણી દ્રવ્ય જુદું છે, અને ચોખામાંથી ભાત થયા, રંધાયા, પાક્યા તો એ પર્યાય ચોખાની છે. એટલે ચોખા દ્રવ્ય એની પર્યાય પાણી કેવી રીતે કરે? આપણે સમજ્યા છીએ કે એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરે નહીં, કેમ કે એ દ્રવ્યમાં પહેલું દ્રવ્ય વ્યાપતું નથી, વ્યાપ વ્યાપક ભાવ વડે જ એ પરિણામ થઈ શકે. એટલે પાણી કંઈ ચોખામાં વ્યાપતું નથી, ચોખા પાકે છે તો પોતાના કારણે પાકે છે, એ એની પર્યાય છે. પાણીથી થઈ છે એ વાત ત્રણ કાળમાં નથી. પાણી ભિન્ન છે, ચોખા ભિન્ન છે. પરદ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરી શકે નહીં એવો સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય પણ કરી શકે નહીં કે બીજા દ્રવ્યની પર્યાય પણ કરી શકે નહીં, આ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડે છે. હવે આપણને થાય કે આ તો વાત પહેલા કરી, છતાં ચોખાનું ઉદાહરણ લીધું શા માટે? કેમ કે એવા સાદા સામાન્ય ઉદાહરણો દ્વારા એક દ્રઢતા કરાવવી છે કે જગતમાં જેટલા કામો થતા દેખાય છે, જણાય છે, એ બધામાં આપણે કરતા ભાવ કરીને ઘૂસી જઈએ છીએ. આ હું કરું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, એમાંનું એક પણ કામ આત્મા કરી શકતો નથી. એક પણ કામ, સવારથી ઉઠીએ છીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે દરેક સમય એમ કહીએ છીએ કે હું આ કરું છું, હમણાં આ કરું છું, હવે હું આ કરીશ, હવે પછીથી આ કરીશ. આમ કરવા 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 કરવાની જે વાત છે એ વાત અંતરમાંથી ખસતી જ નથી. અને જ્યાં સુધી એ મિથ્યા વાત અંતરમાં પડી છે, ત્યાં સુધી એવા વિકલ્પો છે, ત્યાં સુધી આ આત્મા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતો જ નથી. પરના કાર્યો કરવાનો એનો ભાવ છે, પરના કાર્યોનો એ કરતા થાય છે, પરના કાર્યોમાં એ એકરૂપતા કરે છે, અને એમ બહારમાં ને બહારમાં ભટકે છે. એને એવા વિભાવ ભાવને કારણે એને ભાવ બંધ થાય છે અને પછી જળ કર્મો એની સમીપમાં બંધાય છે, એટલે પછી ભવના ભ્રમણ થાય છે. આ બધાથી છૂટવા માટે એણે સત્યને સ્વીકારવું પડશે, અને સત્ય એ છે કે એ પોતે પરના કોઈ કાર્ય કરતો નથી, એ બધાનો એ અકર્તા જ છે, કોઈનો કર્તા થતો નથી. એટલે અકર્તા ભાવને દરેક સમયે લાવવાનો છે. અકર્તા ભાવને દરેક સમયે લાવવા માટે નાની નાની વસ્તુઓમાંથી કર્તાપણું છોડવું, પૂર્વે જે કંઈક ભાવ કર્યા હતા અને એ વખતે જે કાર્યો થયા હતા એમાં પણ એમ પોતાનું કરવાપણું કંઈ હતું નહીં, એ ભાવ પણ મારા નહીં, એમ અકર્તા ભાવ લાવી અને ધીરે ધીરે પોતાની બધી વૃત્તિઓને, પોતાના બહાર ફરતા વિકારી ભાવોને સંક્ષેપીને સ્વ તરફ વળવું, આ જ એકમાત્ર પ્રયોજન છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત જન.